આજે મૃત્યુલોકની અંદર ધનવાના જ બસ ધનવાના જ ધર્મવાન ગણાય છે, ધનવાના જ નીતિવાન ગણાય છે. આવો અધર્મ પથરાણો છે. આ બધું જોઈને હૃદયમાં જ્યારે અતિ મને દુઃખ થયું ત્યારે મનમાં એક સંકલ્પ થયો, હું આ બધા સ્થાનનો ત્યાગ કરી અને વૃંદાવન જતો રહ્યો, મને ત્યાં શાંતિ મળશે. આવો સંકલ્પ કરીને વૃંદાવન ગયો, પરમાત્માની રમણભૂમિ છે માટે મને શાંતિ મળશે, આવો મેં નિર્ધાર કર્યો હતો. પરંતુ ત્યાં હું ગયો તો મેં એક કૌતુક જોયું. સનત કુમારે કીધું, શું કૌતુક જોયું? નારજી કહે, સાંભળો, હું જયારે ચાલ્યો જતો હતો ત્યારે એક નારી, એની ગોદની અંદર બે વૃદ્ધ પુરુષો સૂતા હતા, એની આજુબાજુ ઘણા માણસો નર નારી ઉભા હતા, બધા જ રડતા હતા. મને જતા જોતાની સાથે પેલી નારી જોર જોરથી બોલવા માંડી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠા મત ચિંતામપી નાશ્ય, ઉભા રહો ઉભા રહો, એ સાધુ પુરુષ તમે ઉભા રહો, મારી ચિંતાનો આપ નાશ કરો, ત્યાગ કરાવો, દર્શનમ તમ લોકસ્ય સર્વયાગ હરમ પરમ, તમારા દર્શન માત્રેથી તમામ પાપ ટળી શકે તેમ છે, માટે મારા પર કૃપા દ્રષ્ટિ કરો. હું નજીક ગયો છું, મેં પૂછ્યું, આપ કોણ છો, આટલા બધા દુઃખી કેમ છો? ત્યારે નારે કહ્યું છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનિયો વૃભો, સાંભળો, મારું નામ ભક્તિ છે અને જ્ઞાન વૈરાગ્ય નામનો કાલ યોગે ન જરે જરો, આ બંને વૃદ્ધ જે મારા મારા ખોળામાં સૂતા છે એ બે મારા પુત્રો છે. અદ્ભુત ઘટના લખી, માં યુવાન છે, પુત્રો વૃદ્ધ છે. નારદજી કે મને નવાઈ લાગી કે અત્યાર સુધી માતા વૃદ્ધ હોય અને બાળકો યુવાન હોય આવું જોયું છે, પરંતુ પુત્રો વૃદ્ધ માતા યુવાન આવું કોઈ જગ્યાએ જોયું નથી. નારદજી કહે છે કે આનું કારણ મને દેખાતું નથી, આમ કેમ બન્યું? અને ત્યારે ભક્તિદેવ કહ્યું છે, સાંભળો, મારો જન્મ દ્રાવિડ દેશમાં થયો હતો, પછી મારા મનમાં એમ થયું જરા ગુજરાત બાજુ જાઓ, તો ગુજરાતમાં ગઈ, પરંતુ ગુજરાતમાં ગુજર જીર્ણતા ગતા, ગુજરાતમાં વૃદ્ધ બની ગઈ. આપણી ભક્તિને વખાણી ભાગ બુજી લો, ભક્તિદેવી જયારે ગુજરાતમાં આવ્યા ને ત્યારે વૃદ્ધ બની ગયા. એમ કેમ બન્યું, એમ કેમ બન્યું? તો કે એનું કારણ એટલું જ હતું, ગુજરાતની અંદર લોકો કપટ અને દંભથી ભક્તિ કરે છે, માટે વૃદ્ધ બની ગઈ. મને કોઈ કેશોની ભાગવતમાં લખ્યું તમને કહું છું, લોકો ગુજરાતમાં કપટ અને દંભથી ભક્તિ કરે છે, થોડી ભલે થાય પણ કપટ અને દંભથી રહિત થાય, સમજાય? ભલે થોડી થાય પણ દંભ અને કપટથી નહીં. કોઈ ભાળે જાય તેથી ભૂકા કાઢી નાખીએ, અને કોઈ ન હોય તેથી ખીલ્લે ટાંગી દઈએ, એવી ભક્તિ ભલા થઈ કરશે. ભક્તિ જીવનનું સાચું દ્રવ્ય છે, આત્માનો સાચો ખજાનો અને ખોરાક છે, એને તો સાચવીને રાખવી જોઈએ, સમજાય? સાચવીને રાખવી જોઈએ. તમે પથ્થરની ઈંટને ધૂળની ઈંટને ગમે ત્યાં મૂકો તો વાંધો નહીં, પણ સોનાની ઈંટ આવી હોય ને તો તેજુરી મૂકવી પડે, જાહેરમાં ન રખાય, લોકો લૂંટી જાય. એમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને તો તિજુરીમાં રાખવા જોઈએ, મને હૃદયે રાખવા જોઈએ. હૃદયમાં પરમાત્માની સ્મૃતિ વિશેષ ને વિશેષ થાય એવું અનુસંધાન. બાકી માળા ફેરવતો હોય, કોઈક ભાળી જાય ત્યારે આંખ વેચીને ફેરવે, અને આમ જણ મહાન ભક્ત જ થઈ ગયો એમ ફેરવે, કોઈ ન હોય ત્યારે બસ ફાટી આંખે ફાટી દ્રષ્ટિએ, નહીં ભજન નહીં લેવા નહીં નહીં દેવા. એવું ગુજરાતમાં છે છે એવું અહીંયા નારદજીને આગળ ભક્તિ દેવી કીધું છે કે ગુજરાતની અંદર દંભથી સભર ભક્તિ હોવાને કારણે વૃદ્ધ બની ગઈ, અતિશય દુઃખી બની. દુઃખી બની હોવાને કારણે મને વિચાર કર્યો કે હવે હું ક્યાં છું? મહારાષ્ટ્રમાં ગઈ તો ત્યાં પણ કોઈ કોઈ જગ્યાએ ભક્તિ દેખાણે છે, કોઈ જગ્યાએ નથી દેખાણી. ત્યારે ફરતી ફરતી વૃંદાવનમાં આવી, વૃંદાવનમાં ભક્તિનું ઘણું જ સરસ વાતાવરણ હોવાને કારણે હું યુવાન બની. પણ અહીંયા તકલીફ એ છે, અહીંયા કોઈ જ્ઞાન કે વૈરાગ્યમાં સમજતું જ નથી, કે બ્રાહ્મણો પણ માછલા પકડે છે, કહો, રાધે રાધે કરતા કરતા ભક્તિ ગણિક છે, પણ જ્ઞાન વૈરાગ્ય લવલેશ નથી, માટે હું યુવાન બની મારા બંને પુત્ર વૃદ્ધ બન્યા છે, આ મારી સ્થિતિ સરજાણે છે, માટે કૃપા દ્રષ્ટિ કરો અને આમ કેમ બન્યું એ આપ મને કહો. નારદજીએ જરાક અંતરદ્રષ્ટિ કરી છે અને ખ્યાલ આવી ગયો એટલે કીધું કે આનું કારણ તો ઘોર કળીકાળ છે. ભક્તિદેવે પ્રશ્ન કર્યો, કળીકાળ આવો ભયંકર હોવા છતાંય પરીક્ષિતને જીવતો શા માટે મૂક્યો, એને મારી નાખવો જોઈએ? નારદજી બોલ્યા છે, કળીકાળની અંદર ઘણા બધા દુર્ગુણો છે, પરંતુ એક બહુ સરસ સદગુણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના, તત ફલમ લવતે સમ્ય કલૌ કેશવ કીર્તનમ. જે વસ્તુ સતયુગમાં ન થાય, ત્રેતાયુગમાં ન થાય, દ્વાપરમાં ન થાય, જે વસ્તુ તપથી ન થાય, જે સમાધિથી ન થાય, જે દાનથી ન થાય, એ ઘોર કળી કાળની અંદર કલૌ કેશવ કીર્તનમ, કેવળ પરમાત્માના નામ કીર્તનથી થાય છે. ભક્તિદેવી એક બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે, હે નારદ, બહુ સરસ પ્રશ્ન ઉઠાવ્યો છે ભક્તજનો. પહેલે દાડે હું તમને પૂછી લઉં, અત્યારે જેમ કથા થાય છે એમ તમારે સાંભળવી છે કે ઓઠાઈસે સાંભળવી છે? કહો, તમને જગતની જ વાતો ગમતી હોય તો પછી એમ કરીએ કે આમ જેમ થાય છે એમ કરવી છે, એમ સાંભળવી છે? નહીં એક ભગત અમે રૂતાર આવ્યા હતી કે સ્વામી તમે કથા આમ ઠીક કરો છો પણ ઓઠા નથી આપતા બિલકુલ. મેં કીધું, બાપડા તું ઓઠા સાંભળી સાંભળીને તો કોઠા જેવો થઈ ગયો છે, હજી ઓઠા જ સાંભળવા તારે, આપણે જન્મ જ ઓઠા એ લેવડાવ્યા છે, સમજાય છે? આટલા બધા જન્મ લીધાનું કારણ જ ઓઠા છે. હવે જો ન લેવા હોય તો પરમાત્માની કથા સાંભળી. અદ્ભુત પ્રશ્ન નારદજીને ભક્તિદેવે કર્યો છે કે મને એક શંકા છે કે પરમાત્મા જયારે ધામમાં ગયા તે એમ કહેતા ગયા કે આ ભાગવતની અંદર હું રહ્યો છું, આમ કહીને દેહ છોડ્યો ને એ ભાગ વિદ્યમાન હોવા છતાંય આ ઘોર કળીકાળ પ્રવેશ કેમ કરી શક્યો, વાત મને નથી સમજાતી. અંતે નારદજી બહુ સરસ બોલ્યા છે, એનું કારણ સંભળાવું, તમે સાંભળો. ભાગવત વિદ્યમાન હોવા છતાંય કળીકાળ પ્રવેશ કરી ગયો એનું કારણ આજ હોઈ શકે. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. આ ભાગવતની કથા વાર્તા વિપ્ર ભૂદેવો ગામો ગામ અને ઘેરો ઘેર કરતા થઈ ગયા છે, એ તો સારું છે, જોકે પછી બહુ સરસ લખ્યું, વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને, ઘેર ઘેર અને લોકો લોકોની પાસે કહેવા લાગ્યા છે. પણ કહેવા પાછળનું તાત્પર્ય એવું બન્યું, કારિતા કણ લોભેન કથા સારસ તતો ગતા. જ્યારથી ધનની લાલચમાં, અનાજની લાલચમાં, કોઈ પદાર્થની લાલચના બદલે આ કથાનો વેપાર કરતા થયા છે, ત્યારથી શ્રીમદ ભાગવતનો તમામ સાર જતો રહ્યો છે. આ વેપાર બની ગયો, કોઈ વેપાર. અમારી પાસે એમ કથા નક્કી કરવામાં આવે ને ત્યારે પૂછે યજમાન, સ્વામી તમે શું લેશો, તમે કથા વાંચો ને શું લેશો? અમને આમ જરાક હસવું આવે, આપણે શું કેવું? અમે એને સ્પષ્ટ કે એમ કઈ લેતા નથી, અને તેમ છતાં મંદિરનું કામ ચાલે, તમે જે આપશો તમને પાકી પહોંચ મળશે, બાકી નહીં આપો તો અમારે કઈ જોતું પણ નથી, અમારે તો ભગવાન રાજી થાય બસ એટલું તાન છે. એમ કે નહીં સ્વામી, ચોખવટ કરો, તમે શું લેશો? ત્યારે મનમાં એમ થાય, એની કઈ હેસિયત છે કે આપણને કઈ આપી શકે, આનું કયું મૂલ્યાંકન ચૂકવી શકાય? કહો, 2,000, 5,000, 10,000, 50,000, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, આની કિંમત કેટલી કહી શકાય? અમૃતના ત્રાજવામાં જે ભાગવત નથી જોખાણું, જે કથા નથી જોખાણી, એ ધનથી કેમ જોખા શકો? દેવતાનું અમૃત જેને જોખી ન શકો, કલ્પના તો કરો. દેવતાઓ જે વખતે પરીક્ષિત મહારાજ અને સુખદેવજી મહારાજ કથા સંભળાવવાનો પ્રારંભ કરે, દેવતાઓ આવીને ઉભા રહી ગયા. પરીક્ષિત મહારાજાને આગળ વિનંતી કરી, સુખદેવજી મહારાજને પણ વિનંતી કરી કે આ પરીક્ષિતને કહો એ કથા સાંભળવા માટે તત્પર બન્યો છે, એને બદલે અમારું લાવેલું અમૃત એ પીએ, એને મોતનો ડર છે, મોતમાંથી મુક્ત થશે, એના બદલામાં આપ અમને કથા સંભળાવો. સુખદેવજી મહારાજ એવા સતત આત્માની અંદર રમણ કરનાર પુરુષ, એના મુખની અંદરથી હાસ્ય નીકળ્યું છે અને હસતા હસતા એવું બોલ્યા છે, હે દેવતાઓ, આજે તમારા શબ્દ સાંભળતા મારા હૃદયની અંદર એમ થાય છે કે તમે મૂર્ખામી લઈને કેવળ આવ્યા છો, ક્યાં તમારી અમૃતની કિંમત અને ક્યાં ભાગવતની કિંમત? આ કથાની આગળ તમારો અમૃત તો હીરાની આગળ કાચની જેવું છે, કાચની જેવું. જાઓ જતારો, આ કથા સાંભળો, તમને નહીં મળે. દેવતાનો અમૃતથી જે કથા નથી જોખાણી, એને આપણે આ દુનિયાના ધનથી કેમ જોખી શકીએ? અને તેમ છતાં આગ્રહ રાખે કે સ્વામી બતાવો કેટલા રૂપિયા લેશો. આપણે કે ભાઈ જવા દો ને, અમારે કંઈ નથી જોતું. તો કે ના સ્વામી, કંઈક કહો. એના મનમાં શું થાય ખબર? આ જગત એનો વાંક નથી. આપણે કઈ વસ્તુ લેવા જઈએ ને, અમને સંતોને ભાળે એટલે પછી પૂછે, ભગત આ ડેકોરેશનના કેટલા રૂપિયા થશે, આ મંડપના કેટલા રૂપિયા? સ્વામી તમે જે આપશો એ લઈશ, એમ નહીં, આમ તમે જરા કહો એમ. તો કે ના સ્વામી, તમે જે આપશો એ લઈ લો. અને પછી ક્યારેક આપણે વિશ્વાસે કરીએ, હાલો વાંધો નહીં, આપવાનું થાય ને તે આવડું મોઢું ફાડે. આપણે ધારે 25,000 ને કે 2,00,000, એટલે બિચારા યજમાનો ડરી ગયા. એટલે પૂછે, સ્વામી તમે શું લેશો એમ? રખે ને પાછળ તમે 50,000 કહી બેહો તો અમારે શું સમજવું? અમારે બધું પૂરું કરવું એટલે એમ કહો. પણ આની કિંમત આંકી શકાય તેમ નથી. એ કોઈ બેકાઉ ચીજ નહીં હૈ જો બેચી જાય. હા, કોઈ બેકાઉ ચીજ નહીં હૈ, ઉસે તો બાટી જાતી હૈ, બેચી નહીં જાતી. અને વહેંચાય, વેચાય નહીં, વહેંચાય. નારદજી કહ્યું છે, જ્યારથી આ ભાગવત વેચાતું થયું છે ત્યારથી ભાગવતનું તમામ સાર જાણે જતો રહ્યો છે. ભૂદેવો જ્યારે વેચતા થઈ ગયા ત્યારથી બહુ સારામાંથી જતો રહ્યો છે. કથા સાર સ્તતો ગતઃ. અને હે સનત કુમારો, શુકદેવજી મહારાજ કે આપ અમને એ કહો, ભક્તિદેવી ત્યાર પછી શું બોલ્યા? સનત કુમારે કહ્યું છે, એટલું જ બોલ્યા તો પછી અમારી આ ચિંતાનો નાશ કેમ થશે? નારદજી કહ્યું, આપ ચિંતા ન કરો, હમણાં જ તમારા પુત્રોને બેઠા કરીશ. એમ કહી અને વેદ આદિકની રૂચાઓ બોલવા લાગ્યા છે. પણ જ્યાં રૂચાઓ બોલે, ક્ષણ બે ક્ષણ આંખ ખોલે, ક્ષણ બે ક્ષણ આંખ ખોલે અને ફરીને પાછી વીંચી જાય. બહુ મહેનત કરી તેમ છતાંય જ્યારે જ્ઞાન વૈરાગ્ય બેઠા થયા નથી, નારદજી મૂંઝાણા, હવે શું કરવું? એ જ વખતે આકાશવાણી થઈ છે. આકાશવાણી કહ્યું છે, હે નારદજી, આપ ચિંતા ન કરો, તમને કોઈ સંત પુરુષ મળશે અને જ્ઞાન વૈરાગ્ય કેમ બેઠા થાય એનો અતિ અદ્ભુત માર્ગ બતાવશે. માટે આપ ચિંતા ન છોડો, એ સાધુ પુરુષની તલાશ કરો. નારજી સાધુ પુરુષની તલાશ કરવા નીકળ્યા છે, બહુ સ્થાનમાં ફર્યા છે, પરંતુ કોઈ એવા સાધુ પુરુષ મળ્યા નહીં. નારજી ઠેર ઠેર પૂછવા લાગ્યા છે, જ્ઞાન વૈરાગ્ય બેઠા થયો, કઈક ઉપાય બતાવો, કઈક ઉપાય બતાવો. મોટા મોટા પંડિતોને મળ્યા છે, વિદ્વાનોને મળ્યા છે, સાધુ પુરુષોને મળ્યા છે, ઉત્તર મળ્યો નહીં. નારજી ઉદાસ બન્યા છે, જગતમાં ચારે બાજુ વાત પથરાઈ ગઈ છે. નારદજી થકી પણ જ્ઞાન વૈરાગ્ય બેઠા ન થયા તો બીજા કોનાથી થશે? નારજીનું મન અતિશય ખિન્ન બન્યું છે. ખિન્ન બનેલું જેમનું મન છે એવા નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. અને સનત કુમારો કે શૌનકજી, એ જ વખતે ત્યાં સનકાદિકનો મેળાપ થયો છે. અને એમને બે હાથ જોડીને પ્રશ્ન કર્યો છે, આપ કૃપા દ્રષ્ટિ કરો, હવે જ્ઞાન વૈરાગ બેઠા કેમ થાય એ અમને કહો. હવે સનત કુમારો, સનકાદિકો નારદજીને જ્ઞાન વૈરાગ કેમ બેઠા થાય એનું માધ્યમ બતાવી રહ્યા છે. પરંતુ એક કથાને આપણે સાંજને સમય શ્રવણ કરશું. અત્યારે પરમાત્માના મંગળમય નામ સાથે કથાને વિશ્રાંતિ. તો પ્રેમસે 2 મિનિટ તક હરિનામ સંકીર્તન માટે. મૂળુ સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિદેવ.
શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નર નારાયણ દેવ, શ્રી બાલ કૃષ્ણલાલ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કષ્ટભંજન દેવ.
કથયસે શુભા કથા
શ્રૂયતાં
શ્રૂયતાં દેવ દેવેશ
રચિત શ્રીમદ ભાગવત ગ્રંથ, જે ગ્રંથમાં લીલા પુરુષોત્તમ નારાયણના ચરિત્રો અદ્ભુત અદ્ભુત રીતે વર્ણવેલા છે. જીવાત્મા જ્યારે ઉદાસ બને કોઈ જગ્યાએ શાંતિનો માર્ગ ન મળે ત્યારે ભગવાનના સંત મુમુક્ષને શાંતિનો માર્ગ બતાવે છે. નારદજી અતિશય જ્યારે ખીન બન્યા છે, સનકાદિકોની પાસે આવ્યા છે, સનકાદિકોના દર્શન થતા મનમાં એમ થયું, આજ સંત એ છે જેને આકાશવાણીએ કીધું છે. સનકાદિકોને વાત કરી છે, અમને આ દુઃખમાંથી બહાર કાઢો, જ્ઞાન વૈરાગ્ય બેઠા થયું, કંઈક કરો. સનકાદિકોએ માર્ગ બતાવ્યો છે કે તમે ભાગવતની કથા બેસાડો, જ્ઞાન વૈરાગ્ય બંને બેઠા થશે. ગંગાને કિનારે જાઓ, યોગ્ય વક્તા શોધો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. નારદજીએ મનમાં વિચાર કર્યો કે બીજે વક્તા ક્યાં શોધવા જાઓ, સનતકુમારો કરતા શ્રેષ્ઠ વક્તા કોણ મળશે. સનતકુમારોને કહ્યું છે કે આપ જ કથા સંભળાવો. સનતકુમારો એ વાતનો સ્વીકાર્ય કરે છે, ગંગાના તટ ઉપર આવ્યા છે. હરદ્વારની પાસે આનંદ ઘાટ, ત્યાં વેસી નારદજી આજ કથા સાંભળવા માટે તત્પર બન્યા છે. નારદજી કથા સાંભળવા માટે તત્પર બન્યા છે, સનતકુમારો કથા સંભળાવવા માટે તત્પર બન્યા છે. આજે કથા સાંભળવા માટે નારદજીની સાથે સાથે ભૃગુ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ચવન, ગૌતમ, પરશુરામ વગેરે અનેક ઋષિ મહર્ષિઓ આવ્યા છે. ગંગા આદિ તીર્થો પણ આવ્યા છે. ભૃગુ મહારાજા, ભૃગુ ઋષિ એક એક જગ્યાએ જઈને બધાને સમજાવી સમજાવીને કથામાં લાવ્યા છે. સમજાયું છે, સુંદર કથા બેસે છે, આપ ચાલો. પરમાત્માની કથા તમને ભવ રોગ મિટાવશે અને હજારોની સંખ્યામાં આજે ગંગાના તટ ઉપર શ્રોતાઓ ભેળા થયા છે. સનતકુમારોએ કથાનો પ્રારંભ કરવાની તૈયારી કરી છે. નારદજી હાથ જોડીને ઉભા છે, અબ જલ્દી કરો, મને કથા સંભળાવો. નારદજીની પરમાત્માની સાથે પ્રીતિ જોતાની સાથે કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો છે.
પ્રભુ પદ પ્રીતિ નસા મુજની કી, નસા મુજની કી, તિનહી કથા સુની લાગહી ફીકી. પ્રભુ પદ પ્રીતિ નસા
કથા સુની લાગહી ફીકી, એ કથાને જયારે સાંભળશે ત્યારે ફીકી લાગશે. કથા સાંભળવા માટે કોણ અધિકારી છે? તુલસીદાસે અદ્ભુત વાત લખી.
હરિહર પદ રતિ મતિ ન કુતરકી, જેને પરમાત્માના સ્વરૂપમાં સંશય જ નથી, તિન કહું મધુર કથા રઘુબરકી. એ કથા સાંભળવાનો અધિકારી છે નારદજી. અધિકારી જયારે દેખાણા છે. સનત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો છે. પ્રથમ અદભુત રીતે કથાનો મહિમા બતાવ્યો છે. આ ગ્રંથની અંદર દ્વાદશ સ્કંધ છે, 18,000 શ્લોક છે. સુખદેવજી અને પરીક્ષિત મહારાજનો આમાં સંવાદ છે. હે નારદ, આ કથા ભાગ્યવાન પુરુષ સાંભળે છે. જન્મો જન્મના પુણ્ય જેને ઉદય થયા હોય એને કથા સાંભળવાનો મોકો મળે છે. જેના પુણ્ય ઉદય ન થયા હોય એ કદી પણ કથાને શ્રવણ કરી શકતો નથી. અદ્ભુત રીતે મહિમા બતાવ્યો છે, જેને સાંભળી નારદજીને અતિશય આનંદ વ્યાધ્યો છે. નારદજીના મનમાં એમ થયો હો, આજ મને ખબર પડી કે વેદાદિક તો મહાન છે, પરંતુ એનો કોઈ જો સારો હોય તો શ્રીમદ ભાગવત છે. નારદજીએ પ્રશ્ન કર્યો છે, સનત કુમારોને આ કથા કેટલા દિવસ સાંભળવી? તો કાયમ સાંભળવી. કાયમ તો કે હા, કાયમ માટે સાંભળી શકાય છે. પણ નારજી સાંભળો, હવે કળીકાળ વ્યાધિને પામશે, વૃદ્ધિને પામશે, અને કળીકાળની અંદર મનુષ્યની પાસે સમય નહીં હોય, સમયનો અભાવ હશે. માટે આનું વિધાન 7 દિવસનું કરવામાં આવે છે. 7 દિવસ જો કોઈનું શ્રવણ કરશે, યજ્ઞાદ ગર્જતિ સપ્તાહ, સપ્તાહો ગર્જતિ વ્રતાત,
તપસો ગર્જતી પ્રોશ્ચય તીર્થાની નિત્યમ હિ ગર્જતી યોગાદ ગર્જતી સપ્તાહો ધ્યાનાન જ્ઞાનશ્ચ ગર્જતી. આ સાત દિવસની કથા યજ્ઞ કરતા એ મહાન છે, વ્રત કરતા એ મહાન છે, અનેકવિધ તપ કરતા એ પણ સાત દિવસની કથા મહાન છે. હે નારદજી, અનેકવિધ યોગ સાધે ધ્યાન કરે તમામ કરતા આ સાત દિવસની કથા શ્રેષ્ઠ છે. કિમ બહુ ગર્જનમ તસ્ય રે રે ગર્જતી ગર્જતી. હું તમને શું કહું, આ દુનિયામાં આના કરતા કોઈ વસ્તુ મહાન નથી. માટે સાત દિવસમાં જીવાત્મા મુક્તિ પદને પામી શકશે. સાત દિવસનો અદભુત વિધિ બતાવ્યો છે. નારજીની આગળ સનત કુમારો જે કથા કરી રહ્યા છે ત્યાં એક અદભુત આશ્ચર્ય થયું છે. ભક્તિ સુતો તો તરુણ ગૃહિત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. એકદમ ત્યાં ભક્તિદેવી પોતાના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રગટ થયા છે. ત્રણેય જણ ખૂબ જ આનંદમાં છે. જ્ઞાન વૈરાગી યુવાન બની ગયા છે, ભક્તિનો ખેદ ટળ્યો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તિ નામાની મુહુર વદંતી આ શબ્દનો ઘોષ કરતા ત્યાં પ્રગટ થયા છે અને બોલ્યા, હે સનત કુમારો, તમે અમારી તમામ ચિંતાને ટાળી છે. સનત કુમારોને આનંદ થયો છે, નારદજીને પણ આનંદ થયો છે. ભક્તિદેવે કહ્યું છે, હું ક્યાં રોકાવ? તો કે ભક્તના હૃદયમાં પાસ કરીને વસજો. આવી રીતે સનત કુમારોએ નારદજીને આ કથાનો મહિમા કીધો છે અને એમ કહ્યું, હે નારદ, આ કથા એટલી બધી મહાન છે, આ કથાને સાંભળવા માત્રથી અનેકવિધ પાપો નષ્ટ થાય છે. ગમે તેવો પાપિષ્ઠ પુરુષ પાપમાંથી બહાર નીકળે છે. ગમે તેવો પાપી હોય. નારદજીએ સામો પ્રશ્ન કર્યો, એવી કોઈ ઘટના ખરી? કોઈ પાપિષ્ઠ પુરુષ હોય અને આ કથા સાંભળવાથી એનો ઉદ્ધાર થયો હોય, આવી કોઈ કથા હોય તો આપ અમને કહો. સનત કુમારો બોલ્યા છે, નારદજી સાંભળો,